जो सत कहों संग मोहि लेवे। दीकरा वात्सल्य ने प्रेमवश हूं तने एम कहू के चाल हूं पण आवुं छुं। वन में मारा दीकरानुं शुं थशे एवी लागणी वश थईने चाल बेटा हूं तारी साथे आवीश। जे कई सगवड़ मां पूरी पाड़ी शके तो बीजो कोई तो ना पूरी पाड़ी शके। लेम थाय कि वन में दुखी न थाय तो हूं साथे जाऊं एनु बधुं साचवी शकाय। पुत्रनी बधी वातो साचवी शकाय। चाल मने साथे लई जाने एम जो कहू तो पण कंईक दोष लागे। जो सुत कहो संग मोही लेवू मने साथे लई जजे। के सुख दुख नी ना भागीदार तरीके मां पोते पण पोताना संतान नी साथे होय। बेटा राजमहल ना सुख तो भोगव्या, चल अवतारी साथे जंगल मां पण जे तारू ए मारू पण। आवो विचार करीने कदाच हूं तने एम कहू कि बेटा मने साथे लई जजे। तुम्हारे हृदय होय तो वत्स पुत्र तारा हृदय में शंका उत्पन्न थशे, मां आम केम के। एने वन में आवानी जरूर कई। कौशल्याजी પોતાની રીતે સ્વગત હૃદયમાં વિચારે છે, પોતાના મનથી વિચારે છે કે સાથે જવાનું કહીશ કે મને સાથે લઈ જા, તો પણ તારા મનમાં સંદેહ થશે આશ કેટલી ઝીણવટભરી કાળજી કૌશલ્યાજીમાં છે, દ્રષ્ટિ છે। કૈકેયી અને કૌશલ્યા વચ્ચે કંઈક અણબનાવ છે, એટલા માટે મને સાથે લેવાનું કહે છે। दरेक ने पोतपोतानी प्रतिष्ठा वाली खानदान पोतानो संस्कार एने चार दीवाली बहार ना निकलवा दे। आ छे खानदानी अने छे ए परिवार, परिवारनो वैभव। खानदानी पोतानी अंदर ज होय, चार दीवाली बहार क्यारे पण ए छेद पण धागवारी न थाय। એટલે કૌશલ્યાજી ખૂબ ઊંડાણનો વિચાર કરીને કે બેટા તારા મનમાં શંકા થાય કે આ બે વચ્ચે શું હશે, કઈ કઈ અને મારી મા વચ્ચે। રામ તો બંનેને એક સરખા વાત્સલ્યથી ઉછરેલા છે એવો સંબંધ છે, કઈ કઈને જેવું વાત્સલ્યને પ્રેમ છે મા પણ એ પ્રમાણે જ રાખે છે, તો બંને મારે માટે સરખા જ છે। જેમ કૌશલ્યાજીની દ્રષ્ટિએ રામ અને ભરત સરખા છે, એમ ભગવાન રામની દ્રષ્ટિએ કૈકેયી અને કૌશલ્યા બે સરખા છે। જે વાત્સલ્ય કૌશલ્યાજી ભરત માટે ને રામ માટે સરખું તોલે છે, એ જ રીતે રામ પણ કૈકેયી અને પોતાની મા સાથે એક સરખું જ વાત્સલ્ય તોડી રહ્યા। અને જો સ્વાભાવિક છે કે નાના સંતાનોમાં દાંપત્ય જીવનના કલહની અસર પડી ગઈ તો એ છાપ જલ્દી ભૂસાતી નથી, એ વાતને કૌશલ્યામાં જાણે છે। અને એટલે જે અંદરનું છે તે બહાર ન આવી જાય અને એક કલહરૂપ ન પકડી લે ઊભું થાય, એટલા માટે બહુ જ સ્વસ્થ છે, ગંભીર છે, જાગ્રત છે કૌશલ્યાજી। કે તને સંદેહ ઉત્પન્ન થશે કે આમ કેમ બોલે છે, પરિવારમાં કંઈક ગરબડ છે, કંઈક અજુગતું છે, અણબનાવ છે, એવી શંકા લઈને તું જવું તો। એટલે હૃદય ધીરે ધરી ભારી ઘણી મોટી ધીરે ધારણ કરી ધીરજનો પથ્થર જેમ કે છાતી ઉપર મૂકી અને સાથે જવાનું પણ માંડી વાળે નથી આવું। બસ બેટા તારી ઈચ્છા હોય તો જ, તો ના કોક સાથે નથી આવવાનું તો નહીં આવું. જો મેં જો સુત કહું સંગ મોહી લેવું, હું એમ કહું ચાલ મને સાથે લઈ જજે. એમાં પણ કોળનો ખાનદાન, કોળનો સંસ્કાર, એની જે આબરૂ ઇજ્જત છે એ ખુલ્લી પડે છે. માટે તારી ઈચ્છા હોય પ્રમાણે કરજે. ભૂત પરમ પ્રિય તુમ સભાઈ. વત્સ, દીકરા મને એકલાને નહીં, મને એકલીને વાલો નથી, બધાને રામ અતિશય પ્રિય છે. અને એટલા માટે પરમ પ્રિય, પૂજ્ય અને પરમ પૂજ્ય, પ્રિય અને પરમ પ્રિય, એટલે એની દરજ્જાની કક્ષા થોડી ઊંચી મૂકી છે. ઘરના પરિવારના લોકો તો પ્રિય હોય છે, કુટુંબીજનો પ્રિય હોય, પોતાના બાળકો માતા પિતા બધાએ પ્રિય હોય, પણ કંઈક વિશિષ્ટ લોકોના હૃદયમાં સ્થાન છે. એટલા માટે કૌશલ્યા માં કે છે કે માં હિતાત, તું તો સૌનો પરમ પ્રિય છું, સામાન્ય નહીં. તારી લોકપ્રિયતા લોકોના હૃદય સુધી પહોંચેલી છે, જેટલો મને વાલો છો એટલો સૌનો છે. સ્વાભાવિક છે, રાજપુત્ર છે, રાજકુલનો પુત્ર એટલે સમસ્ત રાષ્ટ્રનો ભાઈ, આ તો રાષ્ટ્ર, આ તો રાજપુત્ર છે, રાજકુમાર છે, એટલે સૌને માટે, પ્રજાને માટે પણ એટલી જ પ્રિય પ્રાપાત્રતા, એટલો સ્નેહ કેળવી શક્યા છે ભગવાન સૌની સાથેના સંબંધોમાં. એટલે પુત્ર પરમ પ્રિય તુમ, બધાના તમે પ્રિય છો. પ્રાણ, પ્રાણ કે જીવન, તમે પ્રાણનો પણ પ્રાણ છો. પ્રાણ દરેકનો છે, જીવ અને પ્રાણ બંને. ભગવાન આપણે તો આ શરીર એ પ્રાણનો, પ્રાણ એનો માલિક છે, પણ એ પ્રાણનો માલિક પરમાત્મા છે. ક્ષરમતી મેલી પરી અક્ષરમતી ઉર્ધાર, અક્ષરાતીત પરમાત્મા. ક્ષર એટલે શરીર, એનો માલિક આત્મા અક્ષર. અક્ષર ક્યાંથી આવ્યો કે અક્ષરાતીતમાંથી. ક્ષર, અક્ષર અને અક્ષરાતી, એ પરમાત્મા માંથી આ અક્ષર, આ આત્મા જુદો પડ્યો છે, અને એ આત્મા અક્ષરાતીતનો અંશ છે. એટલે પ્રાણ, પ્રાણ કે જીવન, જીવ આ સમસ્ત પ્રજાના પ્રાણના પણ પ્રાણ છો. શરીરમાંથી પ્રાણ ચાલ્યો જાય એ શરીર ખોર્યું શા કામ, અને એમાં પ્રાણનો પ્રાણ ચાલ્યો જાય તો શું બચ્યા, સમસ્ત સૃષ્ટિ જ બચે નહીં, પ્રલય થઈ જાય. એટલે આપ તમે રામ બેટા, તું તો સર્વના પ્રાણનો પ્રાણ છે. પ્રાણ હોય તો શરીર ટકે, અને પ્રાણનો પ્રાણ જો શરીર ન, જો પ્રાણનો પ્રાણ ન હોય તો સૃષ્ટિ જ ન ટકી શકે, એના આધારે તો છે. અને એટલા માટે માં કહે છે કે સર્વનો પ્રિય છું, સર્વનો પરમ પ્રિય છું, સર્વના પ્રાણનો પણ પ્રાણ છું, અને સૌના જીવનનો તો જીવ છું. જીવ વગરનું જીવન, માણસ પ્રાણથી, પ્રાણ વગર જીવી ન શકે, પણ જીવન અને જીવ, માણસ જીવતો હોય એને કહે ભાઈ તારો જીવ ક્યાં છે, એટલે માણસ જીવ બહાર ભટકતો હોય અને માણસ પણ જીવી શકતો હોય. પ્રાણ જો શરીરમાં ના રહે તો ના જીવી શકે, પણ ભટકતો જીવ જીવનની અંદર બહાર ફરી શકે છે. તે છતાંય કહે છે કે આપ હે રામ, તમે તો સૌના જીવનનો જીવ તમે છો, કે તમે બહાર જવાના છો, જીવ બહાર નીકળી જશે, એકલું જીવન શા કામનું? મારો જીવ ક્યાંક હોય અને અહીંયા આગળ રહેતા હોય એમ? બેટા તું તો જંગલમાં જઈશ જીવ તરીકે, પણ અમારા જીવનનું શું થશે? પ્રાણ પ્રાણ કે જીવન જીવ, તમે તો જીવનનો જીવ છો, અમે શું કરીશું? તમે વનમાં જશો તો, એટલે તમે મારા એકલા જ પ્રિય છો એમ નહીં, મને સાથે રહ્યો એમ નહીં, પણ આ બધી પ્રજા જ પણ એમ કહેશે કે અમારે પણ સાથે આવવું છે. તો એક મારે લીધે હું કહું કે મને સાથે લઈ લે, પછી કોણ ના પાડશે? પિતા કહેશે મને સાથે લઈ લો, ભરત કહેશે મને સાથે લઈ લો, તો શ્રુતકીર્તિ, માંડવી, ઉર્મિલા, સીતાજી બધા કે અમને સાથે લઈ લો, તો સંદેહ થશે શું કે આખી અયોધ્યા ખાલી થઈ જશે? તુમરે હોય રમ સંદેહ, તુમરે હૃદય હોય સંદેહ, તો આખી અયોધ્યા ખાલી થઈ જશે. મારો ભરત શું કરશે? પ્રજા વગર ભરત શું કરશે? અને એમ કે એટલો મોટો પછી વિગ્રહ ઉભો થઈ જાય, રાજ સત્તાને માટે વિગ્રહ ઉભો થઈ જાય, એટલે હું હઠ નહીં કરું સાથે આવવાની. કેટલું ઊંડાણ છે, ગહેરાઈ કેટલી છે ચિંતન માનું. અને કવિ પણ ક્યાં સુધી ઊંડે લઈ જાય શબ્દોની અંદર, કે હું એક હઠ કરું તેની પાછળ કઈ પરિસ્થિતિ સર્જાય છે. મને એકલાને જ ભાલો નથી, સૌનો પ્રિય છું, સૌનો પ્રાણ છું, સૌના જીવનનો જીવ છું, અને એ બધા સાથે આવવાનું કહેશે તો અને હવે એ બધા તે તુમ કહો. જો તું એમ કહું, કહું માં તું બને, માં એમ એમ કે તું વનમાં જા, કેવી રીતે બનશે? તે તું કહો, તમે રામ તું એમ મને કહું છું કે માં તું મને આજ્ઞા આપ, બન જાઓ એમ કે વનમાં જવાની આજ્ઞા આપ. હું કેવી રીતે કહી શકું? મારાથી એ થઈ કેવી રીતે શકે? તે તું કહો માં તું, હે માં તું એમ કે વન જા, મારાથી કેવી રીતે કહી શકાય? કોઈ દિવસ ઘરમાં મહેમાન આવ્યા હોય, સારો સંબંધ હોય, જાઓ તારે એમ કહેવાશે? ખોટું આગ્રહ કરીને રાખીશું તો ને જવાશે, શિવ તાવળ છે. જો મહેમાનને આપણે આગ્રહથી રોકી રાખતા હોઈએ, સારો સદભાવ હોય, સારો મેળાપ સુમેળ હોય, કે રહી જાઓ ને જવાશે, જઈએ છીએ, કઈ વાંધો નહીં આવે એમ કરીને આગ્રહ, અતિ આગ્રહ કરીએ, તો અહીંયા આગાડી માં કહે છે કે બેટા તું એમ કે મને એમ કે મારે મોડે એમ કેવડાવું છું, માં કે બન જા, તું વનમાં જ એમ હું કેવી રીતે કહી શકું? જીભ ઉપડે જ કેમ માની કે 14 વર્ષ માટે વનમાં જ ધકેલી દેવાના હોય? અંદર ભાવ છે પણ થોડી પીડા પણ છે, એક માત્ર વાત્સલ્યની. તું આજ્ઞા લેવા આવ્યો છું પિતાએ અને કૌશલ્યાએ, માતા પિતાએ કે માં તું કહ્યું બન જાઓ, પણ મારી જીભ ઉપડતી નથી. કે તને કેવી રીતે કહું તું જા? અને તે આજ્ઞા લેવા મારી પાસે આવીને મારે મોડે બોલાવડાવું છું? ઘણી વાર બને છે ને આપણે કે ભાઈ તારું કામ છે ને મારી પાસે બોલાવડાવું છું, વનમાં જવાનું છે નક્કી છે, કહીએ કહી, અને મારા દશરથજીએ આજ્ઞા પણ આપી, વચન આપી દીધેલું છે, પણ એટલું જ સત્ય છે. મારી પાસે આજ્ઞા લેવા આવ્યો છું એ પણ વાત સાચી છે, ને પુત્ર ધર્મ છે કે વડીલની આજ્ઞા મેળવ્યા સિવાય કોઈ પણ કાર્ય થાય નહીં. બહાર જવું હોય તો પણ ઘરમાં હું જઉં છું, ઘરમાં વડીલની આજ્ઞા સિવાય બહાર નીકળાય નહીં. તો માતા પિતા છે, ભલે રામ સમર્થ છે, રાજગાદીને યોગ્ય લાયક છે, રાજા થવાની તૈયારીમાં હતા, તે છતાંય આજ્ઞા મેળવવા આવ્યા છે. હવે એમાં શું કેવું છે? હમણાં જઈને પાછા આવીએ છીએ, બેહો, કઈ કશી ખબર નહીં પડે એમને. એ થોડીક અવહેલના થઈ, અવગણના થઈ, કોઈ પણ બાબતનો વ્યવહાર ચૂકીએ અને કોઈ પણ વડીલની, કોઈ આદરણીયની અવગણના થાય, એ અધર્મ છે. ભગવાન સમર્થ છે. કૌશલ્યાજીએ પણ કહી દીધું, જો પિતુ મા તું કહેવું બન જાના, કઈ કહીને પણ માં માની છે, માં જ સમજાય છે, એટલે એ પણ તારા માત પિતા છે. અને એમણે જો આજ્ઞા આપી જ છે, છતાંય મારી પાસે આજ્ઞા લેવા આવ્યો છું, પણ હું માં તરીકે તને કેવી રીતે કહું તું વનમાં જા, જીભ ઉપડે કેવી રીતે, એટલે કેવા સમજ.